કરે, છતાંય આ સૃષ્ટિ થંભી નથી. સમજણ આટલી જ રાખવાની. અહંકાર સહેજ પણ ન હોવો જોઈએ કે મારે લીધે જ ચાલે છે ને, મારા વગર આ થઈ જ ના શકે, ચાલી જ ના શકે. એ અણસમજ છે. હું કરું એમ જ થાય. આ જે અણસમજ અને જે અહંકાર છે એ માણસને પોતાને જીવવા દેતો નથી શાંતિથી. તો અહીંયા મહારાજ શ્રી એ જ વાત કરે છે કે સમજણની અંદર વિચાર કરજો અને વિચારી વિચારીને સમજણને કેળવજો. તે વિચાર એ રહી, જેટલી સમજણ કેળવાશે એટલો જ જીવનની અંદર સ્વાદ આવશે. લોટ કેળવતા હઈએ, અધકચરો કેળવીને પછી રોટલી બાંધવા વણમાં બેસીશું તો ફાટશે, તૂટશે, બરછટ લાગશે. પણ એ આટા સના હુઆ અચ્છી તરસ છે ઉસકો, તો ઉસકી રોટી ભી અચ્છી બનેગી. એમ કેળવાયેલી સમજણ પણ જીવનને સ્વાદિષ્ટ બનાવશે. પણ સમજણ વગરનો, કેળવાયા વગરનું જીવન કે કેળવાયા વગરનો આટો સ્વાદ નહીં આપે. તરવો તો છે સમજણમાં, સમજણથી આ ભવ તરવો છે. ભવ એટલે આ જન્મ. ડૂબવું નથી, નિષ્ફળ જવું નથી. જ્યારે માણસ નિષ્ફળ જાય ને ત્યારે આત્મહત્યા કરવાનું મન, નિષ્ફળ જાય ત્યારે પોતાના જીવનથી એને કંટાળો આવે અને એની પોતાની ઉપર કઢાપો આવે. આ તો શું કઈ જિંદગી છે એમ અંદરથી બોલી નાખવાની ઈચ્છા. કેમ જીવનનો ઉપયોગ કરતા નથી આવડતું, અથવા તો સમજણ નથી જીવન જીવવાની. બાકી તો જુઓ જીવન કેટલું દોહેલું છે, કેટલું મોઘું છે. જેને જોયે છે એને મળતું નથી હોતું, અને જેની પાસે છે એને વાપરતા નથી આવડતું. કેમ વાપરવું? એમને વેડફી નાખે જીવનને, ગમે ત્યાં ગપ્પા મારવાની અંદર, કુટેવોમાં, ખોટા વ્યવહારની અંદર, રખડવા રઝડવાની અંદર. કેમ? કે નથી વાપરી શકતો, વાપરવાની સમજણ નથી એનામાં જીવનની. અને એનું પરિણામ એ પોતે પશુની માફક, પશુની માફક માણસ તરીકે જીવન જીવી જાય, બીજું કઈ નહીં. પણ જો સમજણ હશે તો સમજણ વડે એ જ વ્યક્તિ પોતાના જીવનને ઊંચામાં ઊંચી અવસ્થાએ પણ લઈ જઈ શકે. અને દુનિયામાં અનેક માનવીઓને કામ લાગે, માત્ર આજે જ નહીં પેઢીઓ સુધી એણે આપેલી દિશા એને માટે સૌને એક માર્ગ મળી જાય, એના માટે ગતિ મળી જાય. કેમ? કે એણે જીવી જાણ્યું. તો સમજણ હશે એ જ જીવી શકશે. ઊંચામાં ઊંચી સમજણ, ઊંચામાં ઊંચું જ્ઞાન, અને જ્ઞાન એ જ માણસને તારશે. બાકી તો અજ્ઞાન, અહંકાર એ બધા એને ડૂબાડશે, બોજ વધતો જશે. અને જેમ જેમ નાવમાં બોજ વધતો જાય એમ ડૂબે. બોજ હલકો કરવા માટે સમજણ છે. બોજને પેલો સમજવો પડે કે આ બોજ, એ બોજ ક્યાં હે. અને બોજને સમજ્યા પછી પણ માણસ ધીરે ધીરે એને ઉતારવા માંડે, મારા જીવનમાં ખોટું છે, આ નકામું. એમ સમજણ પૂર્વક જીવનનો બોજ, ભાર ધીરે 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 ઉતારતો જાય, પોતે હલકો થઈ જશે, મુક્ત થઈ જશે. એને પોતાને જ હળવાશ લાગશે, ઘાસ. પણ વ્યવહારનો બોજો એટલો બધો માથે ચડાવ્યા કરે, એટલી ચિંતાના ડુંગરો ઉપર ખડક્યા કરે, એટલી ઉપાધિઓના પોટલા માથે ચડાવ્યા જ કરે, ચડાવ્યા જ કરે. થાકે છતાંય પોટલા ચડાવતો હોય, એની ક્ષમતા ના હોય તો કહેશે આવવા દો, ચડાવવા દો. અને આખરે માણસ એમાં ને એમાં દબાઈ મરે, જીવન પૂરું થઈ જાય. તો એ બોજમાંથી મુક્ત થવા માટે પણ કહ્યું તમે એક આજ માર્ગ પકડો, આજ ચિંતન. વ્યવહાર અને વ્યવસાયના ચિંતાના બોજ સમજણ પૂર્વક ધીરે ધીરે હળવા કરતા જાઓ. જોજો માણસ ઉપર કોઈ આપત્તિ આવી પડી છે, ભયંકર વિકટ પરિસ્થિતિ હશે ને, એક વાર તો એ બોજમાં એટલો બધો સંવેદનશીલ, એટલો વેદનાવાળો થઈ જશે કે હવે મારું હું ઉગરી નહીં શકું, બચી નહીં શકું. પણ ધીરે ધીરે કોઈ માણસ એને સમજાવે, પછી સમજણ આવતી જાય, એમ પેલા દુઃખમાંથી બહાર નીકળતો જાય, બોજમાંથી બહાર ઉતરતો જાય, અને આખરે ધીરે ધીરે એનું જે દુઃખ છે એ દુઃખને હળવું કરી નાખશે, અને પાછો ફરી પાછો પોતાના જીવનની અંદર, દૈનિક જીવનની અંદર પાછો પરોવાઈ જાય. પણ એકવાર આવેલો બોજ જ્યાં સુધી ઉતરે નહીં ત્યાં સુધી એને જીવન જીવવાનો સ્વાદ આવે જ. અને બોજ હરેક પળે આવતા જ રહેવાના, ડગલે ને પગલે આવવાનો બોજ, કંઈક ને કંઈક આ સમસ્યા આવી, આ ભાર આવ્યો. તરવો તો છે સમજણમાં, સાધન સર્વે સમજણમાં છે, એને જ વિચારીએ, એનું ચિંતન કરીએ. સંતરામ મહારાજ લક્ષ્મણદાસજી મહારાજને પોતાની જે અવસ્થા છે એ અવસ્થાનું દાન કરી રહ્યા છે, એટલે તને આપું છું. સદગુરુ જ્યારે શિષ્યને કંઈક આપે, અને ક્યારે આપે, એની અંદર અધિકારીતા હોય, એની યોગ્યતાની પાત્રતા પ્રમાણે. ગુરુ મહારાજે શિષ્ય એવા લક્ષ્મણદાસજીને આપવા માંડ્યું, આ તું લે. આમે ઘરની અંદર જોઈએ કે વ્યવહારમાં જોઈએ તો વડીલો આપણને જ્યારે સમજણ આપતા હોય ને ત્યારે યુવાનો કે બાળકોને એની ઉપર અકળામણ થતી હોય, કંટાળો આવતો હોય, નથી જોઈતી તમારી સલાહ, નથી જોઈતી તમારી સમજણ, તમારું ડાપણ અમારી પાસે રહેવા દો. ઉચ્છંખલ યુવાન એના મોઢામાંથી આ શબ્દો નીકળતા હોય, એ અણસમજ છે, એની છીછરી અવસ્થા છે. પણ સદગુરુ કે વડીલ જ્યારે પોતે કંઈક પણ એવી પરિસ્થિતિને સુલઝાવવા માટે બે શબ્દો કોઈ પણ પોતાની અનુભૂતિના અનુભવના આપે ને, ત્યારે અકળામણ કર્યા વગર જો એનો સ્વીકાર કરે તો કેટલો આનંદ થાય, એમાંથી કંઈક મળશે. ગિરભીર ગુરુણામ ભરુસાક્ષરાભિ તિરસ્કૃતાયાન્તિ નરા મહત્વમ. મહાપુરુષો કે વડીલોના દ્વારા તિરસ્કારના કોઈ પણ શબ્દો જ્યારે આવે ત્યારે એને સહન કરી લેનાર મહત્તાને પ્રાપ્ત થાય છે, મહાનતાને પ્રાપ્ત કરે છે. કેવી રીતે? અલબ્ધશાણોત્કર્ષણાની પાણમ ન જાતુ મૌલો મણયો વસંતી. એક ખાણમાંથી નીકળેલો કાચો હીરો એને શરાણ ઉપર ચઢાવે ને એના પહેલ કેટલા ઝીણા 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 પાડતા હોય છે, કેટલા બધા પડતા હોય છે, જેટલા પહેલ પડે એટલી એમનામાં ચમક આવતી જાય. પણ એ બધી જ શરાણના ઘસારકા એણે સહન કર્યા ત્યારે એની કિંમત પણ અમૂલ્ય, ન જાતું મૌલો મણયો વસંતી, અમૂલ્ય કિંમત થઈ જાય. કેમ? એણે બધું સહન કર્યું છે માટે. પણ એ શરાણ ઉપર આકાર પામતા પામતા જો ફાટી ગયો, ચીરાઈ ગયો, તો હીરા ભસ્મની ચૂરણમાં જતો રહે. 10 રૂપિયાના તોલે. કેમ? એ ફટકી ગયો, એ ફાટી ગયો. મહાપુરુષો કે વડીલો જ્યારે કોઈ પણ આવા પ્રકારની જીવન ઘડતરની કડવી વાત આપણી સમક્ષ મૂકે તો પણ મનમાં સહેજ પણ તડતડાટ ન થાય કે તતડી ન જવાય. તતડી ગયેલું માટીનું વાસણે કામ નથી લાગતું, અને ચીરાઈ ગયેલું આપણું સ્ટીલનું વાસણે કામ નથી લાગતું, તો એ વડીલોના એક શબ્દથી ગિરબીર ગુરુણામ ભરોસા અક્ષરા આવી, કદાચ મન તતડી જાય તો કશાય કામનું ખરું. એ માણસ ક્યારેય પણ પોતાને પોતાનો ઉત્કર્ષ પોતાની ઉન્નતિ નહીં પ્રાપ્ત કરી શકે. વડીલોના વચનોને જે સહન નથી કરી શકતો, સમજી નથી શકતો, એ માણસ આગળ નહીં વધી શકે. અહીંયા તો સદગુરુ પણ એવા સિદ્ધ અને સમર્થ છે, શિષ્ય પણ એટલો જ યોગ્ય છે, લાયક છે, પાત્ર છે. તો જય મહારાજ લક્ષ્મણદાસજીને આપે છે, સાધન સર્વે સમજણમાં. સમજણની અંદર જ બધું છે, ત્યાગ પણ એની અંદર છે, વૈરાગ્ય, સમાધિ, ધ્યાન, જે કઈ સાધન ભજન કરો છો, દરેકે દરેક બાબત સમજણની અંદર સમાયેલી છે. એક જ્યારે પરિપક્વ અવસ્થા આવે ત્યારે માણસને પોતાનો જે નિત્ય નિયમ છે ને, એ તે નિત્ય નિયમ રોજ કરતો હોય, રોજ કરતો હોય, ભાવથી કરે, શ્રદ્ધાથી કરે. પણ જ્યારે ન થાય ને ત્યારે અંદર ઉદ્વેગ થાય કે આજે ન થયું, આજે અધૂરું રહ્યું. વાત સાચી છે, સાધક અવસ્થામાં આપણી મનની સ્થિતિ અવસ્થા એ પ્રકારની હોવી જરૂરી છે. પણ જ્યારે પરિપક્વતા અને પરિપૂર્ણતા આવે ત્યારે એ સાધન કરતો હોય ત્યારે એને સ્વસ્થતા લાગે, પણ ન થાય કે અધૂરું રહે ત્યારે અંદર ઉચાટ ન રહે, એની એની એનું નામ છે પૂર્ણ અવસ્થા. હો ગયા, અચ્છા હૈ, આજ નહીં હુઆ, છતાંય પોતે પોતાની સ્થિતિમાં, પોતાની અવસ્થામાં એટલો જ સ્વસ્થ રહેવું જોઈએ. સમજવા જેવી બાબત, જ્યાં સુધી અપરિપક્વ